સંભળાતું કરીએ.
નમો અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ.
આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં ત્રીજો પર્યાય અધિકાર ચાલે છે. એમાં આપણે લાસ્ટ ટાઈમ કેવલ જ્ઞાનની થોડી વાત કરી હતી. હવે એનાથી આગળ આપણે આજે દિવ્ય ધ્વનિનું સ્વરૂપ અને એમાં શું વિષય આવે છે, એનો કર્તા કોણ છે, એ બધું આપણે થોડું આજે જોવાનું છે. થોડું ફરી એક ક્વિક રિવિઝન જોઈએ પછી આગળ વધીએ. જો પર્યાય અધિકાર છે, પર્યાય કોને કહેવાય? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે, અથવા કોઈ પણ દ્રવ્યની વર્તમાન અવસ્થાને એની પર્યાય કહે છે. અત્યારનો જે આપણો વિષય ચાલે છે તો એમાં જીવ દ્રવ્યની પર્યાય, તેમાં આપણે કેવલ જ્ઞાનનું વિશેષ સ્વરૂપ આપણે જોયું હતું. આ કેવલ જ્ઞાન એ કયા દ્રવ્યની કયા ગુણની કેવી પર્યાય છે? કયા દ્રવ્યની પર્યાય છે? જીવ દ્રવ્ય. કયા ગુણની પર્યાય? જ્ઞાન ગુણ. અને કેવી પર્યાય છે? સ્વભાવ પર્યાય. વેરી ગુડ. સ્વભાવ કઈ પર્યાય? અર્થ પર્યાય. સ્વભાવ અર્થ પર્યાય છે. હવે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કેવલ જ્ઞાનમાં કેવલી ભગવાનને શું જણાય છે, કેવી રીતના જણાય છે, કે એમને એક જ સમયમાં આ ત્રણેય લોકમાં રહેલા અને અલોકમાં જે પણ પદાર્થો છે એમાં જેટલા પણ પદાર્થ છે બધાના ગુણ પર્યાયો સહિત એના અવિભાગ પ્રતિચ્છેદો સહિત બધું એમને પ્રત્યક્ષ અને યુગપદ જણાય છે. હવે એક શબ્દ આપણે લાસ્ટ ટાઈમ નહોતો જોયો, અવિભાગ પ્રતિચ્છેદ. એનો શું મતલબ કોઈને ખ્યાલ છે? અવિભાગ પ્રતિચ્છેદ કોને
ખ્યાલ?
હા, પાર્ટિકલ નહીં. હા, કયો પાર્ટ પણ કયા એ કયા ભાવને પ્રસ્તુત કરે છે? જેવી રીતના સમય છે એ કાળને પ્રસ્તુત કરે છે, પ્રદેશ છે એ સ્પેસને પ્રસ્તુત કરે છે. તો આ અવિભાગ પ્રતિષ્ઠિત છે એને પ્રેઝેન્ટ કરે છે. સમવોટ રાઈટ, પણ જ્ઞાનને એટલે છે ને, જો કોઈ પણ દ્રવ્યની કોઈ પણ ગુણની શક્તિ, એ શક્તિના જે અંશો જે વેરિએશન જોવામાં આવે છે તો એને અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. જેવી રીતના જ્ઞાન ગુણનું જે વર્તમાનમાં પ્રગટતા છે ને, મને થોડું જ્ઞાન છે, ગણધર ભગવાનને ઘણું જ્ઞાન છે, કેવડી ભગવાનને પૂરું જ્ઞાન છે, તો આ થોડું ઘણું પૂરું એટલે વધતું વધતું દેખાય છે કે નહીં? તો આ વધવાના આ વધે છે તો એને માપવા માટે કોઈ સાધન તો હોવું જોઈએ ને. તો એ જે યુનિટ છે, એ જે યુનિટ છે નાનામાં નાનો, જે જ્ઞાનની શક્તિને માપવાનો અંશ છે એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય. ખાલી જ્ઞાન નહીં, દરેક દ્રવ્યના દરેક ગુણની શક્તિને માપવાનો અંશ એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય. જેવી રીતના કલર, તો કલરમાં પણ ઇફ વી ગો ફ્રોમ વ્હાઈટ ટુ બ્લેક, તો ધીરે ધીરે ગ્રેના ઘણા બધા શેડ્સ આવે છે ને, તો એક એક શેડ જે વધતો જાય અને એમાં કલરની શક્તિ એને માપવાનું સાધન એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય. બરાબર? ઓકે, તો મારો કહેવાનો પોઈન્ટ શું છે, કેવડી ભગવાનને દરેક દ્રવ્ય તો જણાય છે, એના બધા ગુણો પણ જણાય છે, એ ગુણોની વર્તમાનમાં પ્રગટતા પણ જણાય છે, પણ દરેક પર્યાયમાં જે ગુણનું વર્તમાન પ્રગટ રૂપ છે એ પ્રગટ રૂપ એ અવિભાગ પ્રતિચ્છેદોની શૃંખલામાં ક્યાં રહે છે એ પણ એમને બધું જણાય છે. સો આઈ હેવ એડેડ અનધર કોમ્પ્લેક્સિટી. ફરીથી જો સમજો, જેવી રીતના સમજો, જ્ઞાનની આખી રેન્જ આટલી છે, જ્ઞાનની આખી રેન્જ આટલી છે. અહીંયા સૌથી ઓછું જ્ઞાન કોનું હોય? એકેન્દ્રિય. વેરી ગુડ. નિગોજ. આ નિગોજના જીવનું સૌથી ઓછું જ્ઞાન હોય. એને અક્ષર નો અનંતમો ભાગ કહેવાય. એક અક્ષર જ્ઞાન હોય એનાથી અનંતમો ભાગ એની, અને અહિયાં કેવળ જ્ઞાન છે. હવે મનુષ્ય ભાવમાં આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન નું વેરિએશન થાય છે, ફૂલ આટલી રેન્જમાં છે બરાબર. આપણે કોર્સલી શું કહીએ છીએ કે એક્સ વાય ઝેડ પર્સન ઇઝ ઇન્ટેલિજન્ટ અને એક્સ વાય ઝેડ પર્સન ઇઝ નોટ ઇન્ટેલિજન્ટ બરાબર. પણ ઇન્ટેલિજન્સ અને નોટ ઇન્ટેલિજન્સ ઇઝ નોટ અ સ્ટડી થિંગ થ્રુ આઉટ આપણી મનુષ્ય પર્યાય બરાબર કે નહીં. ક્યારેક આપણે ઊંઘમાં હોઈએ તો આપણું જ્ઞાન ઓછું થાય છે, ક્યારેક કોઈક એમ જ સ્પર ઓફ ધ મોમેન્ટ કોઈકને કંઈક એકદમ સડનલી આન્સર સ્ટ્રાઇક થઈ જાય છે, અથવા કોઈક પર્ટિક્યુલર વિષયમાં સમ પર્સન ઇઝ મોર નોલેજેબલ વર્સિસ ધી અધર. સો ઇફ વી કમ્પેર ટુ પીપલ, એ બે જણના જ્ઞાનમાં દેર આર સો મેની વેરિયેબલ જેને કારણે એક પર્સન ઇન જનરલ વિશે વન પર્સન ઇઝ સ્માર્ટર ધી અધર પર્સન ઇઝ નોટ સ્માર્ટ. પણ એ સ્માર્ટનેસ નોટ સ્માર્ટનેસ ની અંદર દેર આર સો મેની વેરિયેબલ્સ, ખ્યાલ આવે ને. દેર ઇઝ અ ટાઈમ વેરિયેબલ, દેર ઇઝ અ સબ્જેક્ટ વેરિયેબલ, દેર ઇઝ જસ્ટ અ સ્પર ઓફ ધ મોમેન્ટ વેરિયેબલ, અને એને કારણે વન કેન બી ડિફરન્ટ ફ્રોમ ધી અધર. અને કેવલી ભગવાનને દરેક દ્રવ્યના એટલે દરેક જીવના જ્ઞાન ગુણનું વર્તમાનનું જ્ઞાન અને એની ટોટલ કેપેસિટી એ બધું એક સાથે જણાય, ખ્યાલ આવે. કેવલી ભગવાનના જ્ઞાનની તો જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે. તો આપણે એ વાત લાસ્ટ ટાઈમ કરી લીધી, હવે એનાથી થોડુંક આગળ વધીએ છીએ. હવે જો એક સ્પેશિયલ ફિનોમિનન થાય છે, કે જ્યારે જીવ પોતાના આત્માની સાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, તો એવા અસંખ્યાત એવા ઘણા બધા જીવો છે, સંખ્યાત લાખો જીવો કે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ એમાંથી એકાદ જીવ એવો છે જે સ્પેશિયલ પુણ્યશાળી જીવ છે, તો એમને સમોચરણ આદિની રચના થાય છે અને એવા જીવને તીર્થંકર કહેવાય છે. તીર્થંકર જીવના નિમિત્તથી ધર્મની પ્રભાવના બધે થાય છે, ખ્યાલ આવે છે. ધર્મની પ્રભાવના જે બધે થાય છે તો તે જે જીવ એ ધર્મની પ્રભાવના કરે તો તીર્થની રચના કરનાર, તીર્થને અંકનાર એટલે એમને તીર્થંકર એવી રીતના કહેવાય. તો જ્યારે એ ભગવાન તો કેવળ જ્ઞાની ભગવાન છે બરાબર, વિકરાગી છે અને સર્વજ્ઞ છે, વિકરાગી છે અને સર્વજ્ઞ છે. એમને તો કોઈ જાતની હવે ઈચ્છા છે જ નહીં, એમને કોઈ જાતની ઈચ્છા બાકી રહી નથી. પણ તો પણ ભવ્ય જીવોના જે પુણ્યના ઉદય હોય ક્યારે તો એમના નિમિત્તથી ભગવાનની દિવ્ય ધ્વનિ ઓટોમેટિકલી છૂટે છે. એ દિવ્ય ધ્વનિ શું છે એને આપણે આજે થોડુંક સમજીએ. જો અહીંયા હવે આવી જાઓ, ક્વેશ્ચન આપણે 293 પેજ 94 ક્વેશ્ચન 293 હિન્દીમાં થોડે આગે પીછે હોગા, ક્વેશ્ચન 294 સોરી 293 ક્વેશ્ચન 293 ભગવાનની દિવ્ય ધ્વનિનો સોરી ભગવાનની દિવ્ય ધ્વનિ શું છે. દિવ્ય ધ્વનિ તે પૂજ્ગલ દ્રવ્યનો પર્યાય છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ઇન જનરલ સાઉન્ડ, ઇન જનરલ અવાજ એ કાનથી જણાય છે, અને કાનથી જણાય છે એટલે ઇન્દ્રિયથી જણાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે, માટે પૂજ્ગલ બરાબર. કોઈ પણ પદાર્થ જેમાં સ્પર્શ ગંધ વર્ણ છે અને આ પાંચ ઇન્દ્રિયથી જણાય છે એ પૂજ્ગલ દ્રવ્ય છે બરાબર. અને આ દિવ્ય ધ્વનિ એ જીવોના કાનથી સાંભળવામાં આવે છે, માટે એકચ્યુઅલી તો પૂજ્ગલ છે. આગળ વાત છે, 13મા ગુણસ્થાન વર્તી શ્રી અર્યંત દેવ ની જે ઉપદેશાત્મક ભાષા વર્ગણા નીકળે છે એને દિવ્ય ધ્વનિ કહે છે. સૌથી પહેલા તો જે આપણે ગુજરાતી હિન્દી લેંગ્વેજ હોય ને એમાં ધ્વનિ કોને કહેવાય, ધ્વનિ એટલે સાઉન્ડ, સાઉન્ડ ધ્વનિ એટલે એકચ્યુઅલી સાઉન્ડ. પણ કઈ જાતનો સાઉન્ડ, જે અક્ષરાત્મક નથી, ખાલી અવાજ એને ધ્વનિ કહેવાય. સમજાય છે? જે ખાલી અવાજ છે આપણે જે રીતના બોલીએ છે એને જનરલી ધ્વનિ ન કહેવાય, પણ કઈક અવાજ આવતો હોય ને, જેવી રીતના કાર નો હોર્ન વાગે છે એવી રીતના. હા હા, મ્યુઝિક, મ્યુઝિકમાં પણ જે અક્ષરો છે એવું નહીં, પણ જે ખાલી અવાજ છે એને ધ્વનિ કહેવાય. હા, કઈ તો બેકગ્રાઉન્ડમાં જે નોઇઝ ચાલુ છે ને એને ધ્વનિ કહેવાય. નોઇઝ ઇઝ નોટ અ ગુડ વર્ડ, પણ અવાજને ધ્વનિ કહેવાય. ખ્યાલ આવે છે? હા, યુ કેન સે. ઇંગ્લિશ તો ઇંગ્લિશ લેંગ્વેજમાં એટલા વર્ડ્સ જ નથી કે આપણે ગુજરાતીના ભાવ પ્રેઝન્ટ કરી શકે. એટલે શું થાય, પણ કઈક રીતે તો એક્સપ્રેસ કરવું છે ને. ઓકે, તો ભગવાનની જે વાણી છે એને દિવ્ય ધ્વનિ કહેવાય. એને દિવ્ય ધ્વનિ કહેવાય. તો દિવ્ય શબ્દનો મતલબ શું? દિવ્ય એટલે સમથિંગ સ્પેશિયલ, કંઈક જુદી, કંઈક અલગ, પ્રભાવશાળી. હવે શું કામ અલગ છે, શું કામ જુદી છે એ આપણે સમજીએ થોડીક વાર જો આગળ વાંચે. તો અરિયંત ભગવાનની જે ઉપદેશાત્મક ભાષા વર્ગણા નીકળે છે તેને દિવ્ય ધ્વનિ કહે છે. ભગવાનનો આત્મદ્રવ્ય અખંડ વિતરાગ ભાવે અને અખંડ કેવળ જ્ઞાન રૂપે પરિણમી ગયું છે. ભગવાન તો કેવા છે? કે વિતરાગી છે અને કેવળ જ્ઞાની છે. હોવાથી તેમના યોગના નિમિત્તે જે દિવ્ય ધ્વનિ છૂટે છે તે પણ અખંડ એટલે કે નિરક્ષર, અનક્ષર સ્વરૂપ જ હોય છે. જો આપણે આને થોડું વધારે સમજીએ, ભગવાન કયું દ્રવ્ય છે? જીવ કે પુદ્ગલ? જીવ દ્રવ્ય. હવે એ તો વિતરાગી અને સર્વજ્ઞ થઈ ગયા છે. હવે વિતરાગી શબ્દનો મતલબ શું? કે રાગ દ્વેષ કોઈ પણ ઈચ્છા કોઈ પણ વિકલ્પ એનાથી રહિત થઈ ગયા. અને કેવલ જ્ઞાની એટલે કે લોકાલોક સર્વજ્ઞ બધી જ વસ્તુને જાણે છે, જાણે છે પણ હવે એમને કોઈ ઈચ્છા જ નથી. બરાબર? જેવી રીતના કોઈની પાસે ઘણો ખજાનો હોય પણ એને કઈ વાપરવાની ઈચ્છા જ ન હોય તો શું થાય? તો એ ખજાનો પડ્યો છે ને, બેકગ્રાઉન્ડમાં પડ્યો છે પણ એને વાપરવાની કોઈ ઈચ્છા જ નથી. પણ હવે સપોઝ એમને તો વાપરવાની ઈચ્છા નથી તો એમણે દરવાજા ખુલ્લા મૂકી દીધા, કેમ કે એમને કોઈ એની ઓલું લાગણી એને કઈ એનો મોહ પણ નથી. તો જેના પુણ્ય હોય છે અહીંયાથી જાય ખજાનો જોયે તો થોડું થોડું લેતા જાય. ખ્યાલ આવે છે કે નહીં? પોતે જેટલું ઉપાડી શકે એટલું લેતા જાય. એવી રીતે ભગવાન કેવા છે કે એ તો સર્વજ્ઞ થઈ ગયા છે, પણ હવે એમને કોઈ જાતની ઈચ્છા કોઈ વિકલ્પ કઈ બદલવાના ભાવ જ નથી. એમણે એ દિવ્ય ધ્વનિના દરવાજા ખુલ્લા મૂક્યા છે. એ જે જીવની જેટલી ઉપાડવાની તાકાત છે એટલું ઉપાડીને સમજીને જાય. ખ્યાલ આવે છે? તો આ સમોચરણની અંદર એવી તો કોઈ સ્પેશિયલ પ્રોસેસ થાય છે જેને દિવ્ય ધ્વનિનું છૂટવું અને લોકોનું ગ્રહણ કરવું એમ કહેવાય છે. હવે આખો પ્રોસેસ કેવી રીતના થાય છે સમજીએ. ભગવાન તો કેવલી થઈ ગયા પણ હજી 13મા ગુણસ્થાને છે, એટલે હજી સહયોગી કેવડી છે, એટલે એમને કશાય તો નથી. ઇફ યુ રિમેમ્બર અવર એટ ક્લાસ, એમને કશાય તો નથી પણ હજી એમને યોગ બાકી છે. કશાય તો નથી પણ યોગ બાકી છે. હવે યોગ કોને કહેવાય? યોગ એટલે શું? કોનું કંપન? શરીરનું નહીં, શરીરનું નહીં, આત્માના પ્રદેશોનું કંપન. બરાબર? હવે કંપનના નિમિત્તથી કર્મોનું આવવું એટલે કે પ્રદેશ, એટલે કે કેટલા કર્મ આવ્યા અને કઈ પ્રકૃતિમાં વિભાજિત થયા એટલે કે પ્રકૃતિ, એનું ડિસિઝન થાય છે. એ કર્મ કેટલા વખત સુધી રહેશે અને કેવું ફળ આપશે એ ડિસિઝન કશાય લે છે. બરાબર? હવે કશાય તો અહીંયા જીવને છે જ નહીં, કેમ કે કેવડી થઈ ગયા. એ કર્મ આવે છે અને ખરી જાય. એ તો થયા દ્રવ્ય કર્મ. હવે નો કર્મ, આ ભાષા વર્ગના જેવા, એવા શરીર, દ્રવ્ય મન અને ભાષા. તો કેવડી ભગવાનને એ યોગના નિમિત્તથી એ ભાષા વર્ગણાના પૂજ્યલો આવ્યા અને દિવ્ય ધ્વનિ રૂપ પરિણમિત થઈને ખર્યા. ચલાવે છે? તો એ જે દિવ્ય ધ્વનિ છૂટી એમાં કેવલી ભગવાનના યોગ ને નિમિત્ત કહેવામાં આવે છે. એ યોગ ને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત નો મતલબ શું? નિમિત્ત નો મતલબ શું? હા, કે આજે આખો પ્રોસેસ થયો એમાં જેના ઉપર કરતા હોવાનો આરોપ આપવામાં આવે છે અને જે એકચ્યુઅલી કરતા નથી તો એને નિમિત્ત કહેવામાં આવે છે. તો બોલો, મારો તમને પ્રશ્ન છે કે દિવ્ય ધ્વનિ ના એકચ્યુઅલ આપનાર કોણ? વેરી ગુડ. દિવ્ય ધ્વનિ નો એકચ્યુઅલ કરનાર તો પૂજ્યલ સ્કંદ. એ પૂજ્યલ ની વર્ગણાઓ જે દિવ્ય ધ્વનિ રૂપે પરિણમિત થઈ. પણ ત્યારે એ કેવલી ભગવાન ત્યાં છે અને એમના કેવલ જ્ઞાન ઉપર, એમના યોગ ઉપર આરોપ આપવામાં આવે છે. એટલે આપણે દિવ્ય ધ્વનિને એમ નિમિત્તથી કહીએ છીએ કે કેવલી ભગવાને દિવ્ય ધ્વનિ ખરાવી. ખ્યાલ આવે છે? ઓકે, નહીં સમજાયું? ફરીથી જો, આખો પ્રોસેસ કેવી રીતના થાય. કેવલી ભગવાન તો વિતરાગીને સર્વજ્ઞ થઈને ત્યાં બિરાજમાન છે, પણ એમને હજી યોગનું કંપન ઓટોમેટિકલી ચાલુ છે. તો એ ચાલુ છે તો ત્યાંની ભાષા વર્ગણાઓ આવી અને એ દિવ્ય ધ્વનિ રૂપે કન્વર્ટ થઈને ખરી. અને એ દિવ્ય ધ્વનિ બધા જીવોએ સાંભળી અને એમણે ઉપદેશનું ગ્રહણ કર્યું. હવે એ ધ્વનિ તો ભાષા વર્ગણાના પૂજ્યલો છે, તો નિશ્ચયથી એનો કરતા પૂજ્યલ. પણ આરોપ આપવામાં આવે છે કેવલી ભગવાન ઉપર, એટલે એમ કહેવાય કેવલી ભગવાનની દિવ્ય ધ્વનિ. ખ્યાલ આવે છે? ઓકે, આ તો અહીંયાનો પાઠ થયો. હવે એ કેવલી ભગવાનની દિવ્ય ધ્વનિ કેવી છે? એ ધ્વનિ રૂપે છે. એક ખાલી એક નિરક્ષર છે. એ આપણે જેવી રીતના બોલીએ છીએ તો આપણે એક એક શબ્દ બોલીએ છીએ ને, કે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાં ત્રણ શબ્દ થયા ને, આ એક એક શબ્દ આપણે બોલીએ છીએ, વચમાં ગેપ પડે છે. એવું એમને નથી. એમને તો નિરંતર આપણે આમ યોગા કરતા હોય ને તો કેવું આમ ઓમ બોલ્યા કરે, એ રીતના એમનું કન્ટિન્યુઅસ ચાલે. ખ્યાલ આવે છે? એને એકાક્ષરી કહેવાય અથવા નિરક્ષરી કહેવાય. એકાક્ષરી શું કામ કહેવાય? કેમ કે ઓમ એક અક્ષર છે. અને નિરક્ષરી શું કામ કહેવાય? કેમ કે એમાં ખાલી આમ એ ધ્વનિ અવાજ રૂપે છે, એ ઓમ જેવું સાઉન્ડ થાય છે, એકચ્યુઅલી ખાલી ધ્વનિ રૂપે છે, એટલે એને નિરક્ષરી કહેવાય. હા, પડઘો ન થાય. પડઘો અહીંયા આવતો જ નથી. એમની બસ ધારાવાહી રૂપે એક એક ડાયરેક્શનમાં બધી દિશાઓમાં એમની દિવ્ય ધ્વનિ પ્રસરે છે. હોય ને આપણે આવીએ છીએ ત્યાં સુધી. એક મિનિટ આવીએ છીએ, જો હમણાં અહીંયા આવશે આગળ જ. આપણે શું વાંચ્યું? જો ભગવાનનું આત્મદ્રવ્ય અખંડ વિતરાગ ભાવે અને અખંડ કેવલ જ્ઞાન રૂપે પરિણમી ગયું હોવાથી યોગના નિમિત્તે જે દિવ્ય ધ્વનિ છૂટે છે તે અખંડ એટલે કે નિરક્ષર અનક્ષર રૂપ હોય છે. બરાબર, આટલું બધાને ક્લિયર થઈ ગયું? એ દિવ્ય ધ્વનિ અખંડ છે, નિરક્ષર છે, અનક્ષર છે. આગળ, ભગવાનનો દિવ્ય ધ્વનિ દેવ મનુષ્ય તિર્યંશ સર્વે જીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યોગ્યતા અનુસાર સમજે છે. જો હવે આ અહીંયા તો એમ કહે છે કે નિરક્ષર છે, અનક્ષર છે, તો પોતપોતાની ભાષામાં કેવી રીતના સમજે છે? જો આ સમોચરણની એવી દિવ્ય રચના છે. પહેલા તો સમોચરણ શું એટલે શું? કે ભગવાનની ધર્મસભા. ભગવાનની ધર્મસભા કોઈ સાંભળ્યું છે? સમોચરણનું વર્ણન આખું સાંભળ્યું છે? એમાં નવ પ્રકારના કોર્ટ હોય છે, નવ અલગ અલગ રિજન્સ હોય છે. એ બહારના બધા રિજનમાં મંદિરો ને ઉપવન ને મણિરત્નના મહેલ ને અલગ અલગ એવી રચનાઓ છે, આપણે એમાં નથી જોયું. જે છેલ્લી અંદરની સભા છે એની અંદર 12 સભાઓ હોય છે. તો ભગવાન જે વચમાં આપણે ઉપર અહીંયા સોનગઢમાં કેવી રીતના સમોચરણ જોયું હોય ને, તો વચમાં ભગવાન બિરાજમાન હોય અને આજુબાજુ બધી આમ ગોળાકાર રચના છે. તો ધ ઇમિડિયેટ જે ફર્સ્ટ લાઈન ઓફ ઓલું છે ત્યાં 12 સભાઓ છે ઇન અ સર્ક્યુલર ફેશન. તો એક સભામાં બધા તિર્યંશો બેસે છે, એક સભામાં મનુષ્ય બેસે, પછી એક સભામાં ચાર પ્રકારના દેવ છે ને, ચાર દેવો અને ચાર દેવીઓ. જે મનુષ્ય છે, સોરી, એક સભામાં મુનિરાજ અને હરિકા એવી રીતના બેસે છે. તો કેટલા દેવ? તિર્યંશ, મનુષ્ય, ચાર દેવ, ચાર દેવી, મુનિરાજ અને હરિકા, એવી રીતના 12 સભાઓ. હવે જયારે દિવ્ય ધ્વનિ થાય છે, તો દિવ્ય ધ્વનિ તો અનક્ષર રૂપ જ છે, એટલે જયારે અહિયાંથી ભગવાનથી એ છૂટે છે ત્યારે અનક્ષર રૂપ છે, પણ જયારે એ જીવોના કાન ઉપર પડે છે તો એ ત્યાં પડીને પોતપોતાની ભાષા અનુસાર પરિણમી જાય છે. જેવી રીતના જે જીવો આવ્યા છે, મનુષ્ય આવ્યા છે, આજના કોન્ટેક્સ્ટમાં સમજો લો ને, તો અમુક જીવ ગુજરાતી છે, અમુક તમિલિયન છે, અમુક એરેબિક છે, અમુક કોઈ બીજી ભાષાના છે, તો એમને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય છે. આ તો ખાલી હ્યુમન્સ થયા. હવે તિર્યંશની ભાષા તો કંઈક જુદી જ છે ને, એ તો પોતાની જે પણ મેન્ટલ લેંગ્વેજ હોય એમાં સમજતા હશે ને, તો એના કાનમાં જયારે શબ્દ પડે છે તો એને એની ભાષામાં સમજાય. એ જ દિવ્ય ધ્વનિનો અતિશય છે. ખ્યાલ આવે છે કે દરેક જીવને એ જે પૂતગલ પરમાણુ છે, સી એક્ચ્યુઅલી છે તો શું, જેવી રીતના આપણે પહેલા જોયું, એ ભાષા વર્ગણાના પૂતગલ, એ જીવનું નિમિત્ત પામીને એ ભાષારૂપ અવાજના પૂતગલો તરીકે પરિણમી ગયા. એટલે ઇમેજિન, આપણે ઓલું સાઉન્ડ આપણે સાયન્સમાં એક્સપેરિમેન્ટ કરીએ ને, ઓલું ડોંગ લઈએ, ઓલું ડોંગ કરીએ એટલે અવાજના બધા વેવ પ્રસરે. એવી રીતે ભગવાન અહીંયાથી દિવ્ય ધ્વનિ એમની છૂટે છે અને પૂતગલો બધે પ્રસરે છે. હવે પૂતગલ પરમાણુ વાતાવરણમાં બધે ફેલાઈ ગયા. ક્યાં સુધી જાય છે? તો આપણે શાસ્ત્રમાં આવે છે, એક યોજન સુધી દિવ્ય ધ્વનિ જાય છે. હવે જેવી રીતના આપણા સાઉન્ડમાં કેવું હોય, અહીંયાથી તમે બૂમ પાડો તો નજીકમાં વધારે સંભળાય, દૂર ઓછું સંભળાય, બરાબર ને? દિવ્ય ધ્વનિમાં એવું નથી, બધે સિમિલર સંભળાય. એમની એવી જ વિશેષતા છે. પછી કેવું છે, એ પૂતગલ પરમાણુ આવ્યા અને જ્યાં કાને પડ્યા, એ કાને પડે છે તો એ પોતાની ભાષામાં એ કન્વર્ટ થઈ જાય છે અને કન્વર્ટ થઈને જીવને પોતાની ભાષામાં સમજાય છે. હા, એ દિવ્ય ધ્વનિની અમુક વિશેષતાઓ ચલો આપણે જોઈ લઈએ. ધેર આર 18 મેઇન લેંગ્વેજીસ અને 18 મૂળ ભાષા અને 700 લઘુ ભાષા. ઓરિજિનલ લેંગ્વેજ શું છે? દેર ઇઝ નો લેંગ્વેજ, કેમ કે દિવ્ય ધ્વનિ ખાલી ધ્વનિ રૂપે છે. દિવ્ય ધ્વનિ ખાલી ધ્વનિ રૂપે છે અને મૂળ ભાષાઓમાં અને ઉત્તર ભાષાઓમાં આવી રીતના પછી કન્વર્ટ થઈ જાય. પછી આપણે બીજું જોયું, એક યોજન સુધી જાય છે. પછી કે ઓછી વધારે નથી, બધે સમાન રીતે સંભળાય છે. હવે જ્યાં જ્યાં દિવ્ય ધ્વનિ ચાલે છે ત્યાં કોઈ જીવને રોગ આદિ કંઈ થતું નથી, કોઈ ભૂખ લાગતી નથી, ત્યાં જીવ બસ હંમેશા સાંભળ્યા કરે એવી એની વ્યવસ્થા છે. હા, એવી યોગ્યતા છે. હવે દિવ્ય ધ્વનિ દિવસમાં 3 વાર અથવા ક્યાંય એવું આવે છે 4 વાર એવી રીતના છૂટે છે. તો એમ કહેવાય કે જે સંધિકાળ હોય ને એમાં છૂટે, એટલે સંધિકાળ એટલે કે જે ઇંગ્લિશમાં શું કહેવાય સંધિકાળ? ટ્વાઇલાઇટ ઝોન, યસ, ઇન અ વે ટ્વાઇલાઇટ ટાઈમિંગ, એટલે જે સવાર થવાની હોય, બપોર અને પછી સાંજ, એવી રીતના દિવસમાં 3 વાર છૂટે. આપણે 3 વાર લઈને ચાલીએ, ક્યાંય 4 વાર પણ આવે છે પણ એ તમે સમજી લો. તો 3 વાર એવી રીતના છૂટે છે. તો આખા દિવસમાં લગભગ 7 hours and 20 minutes ઓલા મુહૂર્તમાં છે, પણ હું તમને ટાઈમ આવર્સમાં કહી દઉં. હા, તો ટોટલ 7 hours and 20 minutes આખા દિવસમાં દિવ્ય ધ્વનિ ચાલે, ડિવાઇડેડ ઇન્ટુ 3. અને ઇન બિટવીન કોઈ મહાપુરુષો હોય કે ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય અથવા કોઈ મોટા રાજા આદિ હોય અને એમને કંઈક ક્વેશ્ચન હોય, તો એમના પુણ્યના ઉદયથી ઇન બિટવીન બી એ આન્સર આવી જાય. બરાબર? ઓકે. હવે માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ કે આપણે તો કોઈ ટોપિક સમજાવવો હોય તો એક એક સેન્ટન્સ બોલીએ ને. તો જેવી રીતના વી સ્ટાર્ટેડ વિથ કે ધ્વનિ છે, જૈન વિશે કે ઓકે એમાં કેવલ જ્ઞાનનું નિમિત્ત છે પણ છે તો ભાષા વર્ગના, ધેન વી વેન્ટ ઇન ટુ સમોસરણ ને કેવી રીતના ધ્વનિ છૂટે છે, પછી કાનમાં પણ આદિ આદિ. સો વી હેવ ટુ ગો ક્રોનોલોજીકલી. ખ્યાલ આવે છે? દિવ્ય ધ્વનિમાં એવું નથી. જેવી રીતે આપણે એક એક સેન્ટેન્સ સમજાવીએ છીએ, દિવ્ય ધ્વનિમાં આખું કન્ટેન્ટ એક સાથે જ આવી જાય છે. જેવી રીતના કેવલ જ્ઞાનમાં એક સમયમાં બધું જણાય છે ને, તેમની વાણીમાં પણ બધું એક સાથે આવે છે. હવે એક સાથે આવે છે, પણ જીવ તો બધું એક સાથે ગ્રાસ કરવા માટે કેપેબલ નથી. તો જ્યાં કાનમાં પડે છે, તો જીવને પોતાની યોગ્યતા અનુસાર, એને જેટલી પોતાની યોગ્યતા છે એટલું એને ગ્રાસ થાય. ખ્યાલ આવે છે? પણ જેવી રીતના ગણધર ભગવાન છે ને, ગણધર મુનિરાજ, તો એમની કે ક્ષમતા ઘણી વધારે છે ગ્રાસ કરવાની. તો જ્યાં એમના કાનમાં પડે છે, તો ખાલી એક અંતર મુહૂર્તમાં જે 12 અંગનું આખું જ્ઞાન એ ઓબ્ઝર્વ કરી લે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જેવી જે જીવની યોગ્યતા એ પ્રમાણે એને ગ્રાસ્પિંગ થાય છે. આગળ જેવી રીતના આપણે બોલીએ છીએ, આપણા લિપ મૂવમેન્ટ થાય છે, લિપ મૂવમેન્ટ, ટંગ મૂવમેન્ટ, એવી રીતના આપણે જે વોકલ કોડ આદિ વાઇબ્રેશન ને બધું થાય છે, તો કેવલી ભગવાનને થાય છે કે નહીં? નહીં, કેવલી ભગવાનને કઈ મૂવમેન્ટ થતી નથી. નથી થતી. કેવલી ભગવાનની એવી જ વિશેષતા છે કે એમને બોલવું પડતું નથી. એકચ્યુઅલી બોલવાની ઈચ્છા જ નથી ને, કેમ કે વિતરાગી છે. વિતરાગી છે તો કોઈ બોલવાની એમને ઈચ્છા જ નથી. પણ આ જે એમને યોગનું જે કંપન છે, તો એનાથી સર્વાંગે દિવ્ય ધ્વનિ છૂટે. સર્વાંગ એવી રીતના છૂટે છે, એ વાઇબ્રેશન ઓટોમેટિકલી, એમનું મોઢું ત્યાં બંધ જ હોય છે, અને એવી રીતના ધ્વનિરૂપ અવાજ છૂટે છે, અને એમાંથી લોકોને ગ્રાસ થાય. ઓકે, જો આપણે આગળ વાંચીએ, ભગવાનનો દિવ્ય ધ્વનિ, પેજ નંબર 94 ગુજરાતીમાં, ક્વેશ્ચન નંબર 293. એમાં આપણે સેકન્ડ પેરેગ્રાફ પર આવ્યા છે. ભગવાનનો દિવ્ય ધ્વનિ દેવ મનુષ્ય તિર્યંશ. હજુ હજી કઈ ગતિ રહી ગઈ? દેવ મનુષ્ય ને તિર્યંશ ત્રણ જ આવ્યા, નારકી ગતિ રહી ગઈ. તો કેમ એ નો આવે ભગવાનની વાણી સાંભળો? હા, એવું કેવું એમને કેમ નહીં યાર? ધીસ ઇઝ પાર્શિયાલિટી. હા, નરક જીવ માંથી બહાર ન નીકળી શકે એમ, કેમ કે અહીંયા નથી એટલે. તો દેવગતિ પણ અહીંયા નથી ને, તો એ કેવી રીતના આવી શકે? જો દેવોમાં એવી શક્તિ છે, એવી કેપેબિલિટી છે કે એમના વિમાનથી મધ્યલોકમાં આવી શકે છે, અને મધ્યલોકમાં આવીને તીર્થંકર આદિના જન્મ કલ્યાણક આદિ સેલિબ્રેટ કરી શકે, કે આવી રીતના દિવ્ય ધ્વનિ આદિ સાંભળી શકે. આ દિવ્ય ધ્વનિ થાય છે મધ્યલોકમાં, એટલું તો આપણને ખ્યાલ છે ને, કેમ કે તીર્થંકર ઇઝ સ્ટીલ હ્યુમન. તો જ્યાં હ્યુમન રહે ત્યાં દિવ્ય ધ્વનિ થાય, બરાબર ને? તો એ મધ્યલોકમાં એમની દિવ્ય ધ્વનિ થાય છે. હવે તિર્યંશ તો મધ્યલોકમાં જ છે, મનુષ્ય પણ મધ્યલોકમાં છે, દેવો આવી શકે છે, પણ નરકી આવી શકતા નથી. નીચેથી એ લોકો બહાર નીકળીને આવી શકતા નથી, એટલે એમને ઓપ્શન જ નથી દિવ્ય ધ્વનિ. ખ્યાલ આવે છે કે નહીં? આપણે આ બાકીની ચાર ગતિમાં આ નરક ગતિ સૌથી હીન શું કામ ગણાય છે? કેમ કે એમને કોઈ ધર્મ સાંભળવાનો ક્યારે ઓપોર્ચ્યુનિટી જ નથી. બાકીના જીવોને તો જો અંદરથી પોતાને ભાવના હોય અને સર્ચ કરવા જાય, તો એમને એટલીસ્ટ ઓપ્શન તો છે. આ જો મનુષ્ય ગતિનું બેનિફિટ, મનુષ્ય ગતિમાં તમે શાસ્ત્ર આદિ વાંચી શકો છો, અને શાસ્ત્ર વાંચીને તમે જ્ઞાન મેળવી શકો છો. દિવ્ય ધ્વનિ તો છે જ, પણ હવે એ તો અમુક કાળમાં અમુક ક્ષેત્રમાં હોય કે નહીં, બધા તો ત્યાં જઈ શકતા નથી. તો બાકીના જીવો માટે આ શાસ્ત્ર આદિની જે રચના થાય છે, અથવા મૌખિક જે નોલેજ ટ્રાન્સફર થાય છે, તો એ ખાલી મનુષ્ય ગતિમાં જ છે. દેવગતિમાં શાસ્ત્ર છે કે નહીં? દેવગતિમાં એ લોકો બુક્સ થી લખી વાંચી કરતા હશે કે નહીં? ત્યાં કોઈ શાસ્ત્ર જ નથી. તો એમના માટે ઓપ્શન શું છે? ધર્મ સાંભળવાનો, બીજા દેવો સાથે ચર્ચા કરે, અથવા સમોચરણ આદિમાં જઈને પોતે સાંભળે. ખ્યાલ આવે છે કે નહીં? એમને બે જ ઓપ્શન છે. સિરિયન્સોને શું ઓપ્શન છે? ત્યાં શાસ્ત્ર છે કે નહીં? સિરિયન ગતિમાં પણ કોઈ શાસ્ત્ર જ નથી, અને એ લોકોને આ શબ્દ જ્ઞાન જ નથી જેનાથી એ લોકો વાંચી શકે. અચ્છા, એ લોકો આપસમાં ચર્ચા કરી શકે છે કે નહીં? એ લોકો તો ચર્ચા પણ નથી કરી શકતા. તો એમને તો એક જ ઓપ્શન છે કે સમોચરણ આદિમાં જઈને એ ઉપદેશ સાંભળે, અથવા ક્યાંક આપણી સ્ટોરીમાં આવે ને કે મુનિરાજ છે, મુનિરાજ નો ઉપદેશ જંગલમાં ચાલી રહ્યો છે અને સિરિયન છે, જે બે પાંચ અક્ષર કઈક કાને પડે અને એને ઉપદેશ મળે, ખ્યાલ આવે છે કે? અને નરક ગતિમાં શું ઓપ્શન છે? ચર્ચા કરે કે નહીં આપસમાં? ચર્ચા પણ નથી, શાસ્ત્ર પણ નથી, દિવ્ય ધ્વનિ પણ નથી, કોઈ ઓપ્શન જ નથી. હા, એક ઓપ્શન છે કે કોઈ દેહ હોય એને જો અંદરથી કરુણા આવે કે આ પર્ટિક્યુલર જીવ મારો પ્રીવિયસ ભાવમાં ફલાણું ફલાણું હતું, લાવો એને જઈને ઉપદેશ આપું, અને જો એની એ દેવની પણ કેપેબિલિટી હોવી જોઈએ ત્યાં સુધી જવાની, કેમકે એ અમુક લેવલ સુધી જ જઈ શકે, તો ત્યાં જઈને એકાદ ઉપદેશ આપી દે. અથવા આ જીવને અવધિ જ્ઞાનથી પહેલા ભૂતકાળનું કંઈ યાદ આવી જાય, અથવા બહુ વેદના આદિ થાય આદિ, એમને એ જ ઓપ્શન, સેલ્ફ લર્નેડ ઓપ્શન જ એમને છે, ખ્યાલ આવે છે કે નહીં? ચલો આગળ. તો ભગવાનનો દિવ્ય ધ્વનિ દેવ મનુષ્ય તિર્યંશ સર્વે જીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યોગ્યતા અનુસાર સમજે છે. આ જ્ઞાનની યોગ્યતા અનુસાર સમજે છે, બધાને ખ્યાલ આવ્યો? હવે કોઈ તિર્યંશ છે તો એની કેપેબિલિટી કેટલી હોય સમજવાની? એને કઈ બાર અંગનું જ્ઞાન ન થઈ શકે, ખ્યાલ આવે છે કે નહીં? મનુષ્યમાં પણ અમુક જે વિશેષ વિચક્ષણ મનુષ્ય હોય ને, જેવી રીતના ગણધર આદિ મુનિરાજ હોય. અચ્છા, એક પોઈન્ટ થઈ ગયો, ભગવાનની દિવ્ય ધ્વનિ ત્યારે જ છૂટે જયારે ગણધર ભગવાન સમોચરણમાં હોય, નહીં તો ન છૂટે. અચ્છા, ગણધર ભગવાન કોણ થઈ શકે? ગણધર ભગવાન એ જ થઈ શકે જે ત્યારે વર્તમાનમાં તીર્થંકરની સામે દીક્ષા લે, જે પહેલેથી દીક્ષિત હોય જે મુખ્ય ગણધર હોય ન થાય. એટલે કોઈ જીવ ત્યારે દીક્ષા લે અને દિવ્ય ધ્વનિ છૂટે, એવી રીતના આખી વ્યવસ્થા છે. ઓકે, આપણે વાત કરતા હતા કે કોઈ વિચક્ષણ પુરુષ હોય, ગણધર ભગવાન કે ચક્રવર્તી આદિ, અથવા કોઈ ઇન્દ્ર આદિ, તો એમને કદાચ ઘણું જ્ઞાન પ્રગટ થઈ શકે. બાકી સાધારણ મનુષ્ય હોય એમને જે પોતાની ક્ષયક્ષમની યોગ્યતા એ અનુસાર જ એમને ગ્રાસ્ત થાય, ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, તો બધા પોતપોતાની યોગ્યતા અનુસાર સમજે છે. તે નિરક્ષર ધ્વનિને ઓમ ધ્વનિ પણ કહેવાય છે. તો આ જ વસ્તુને અલગ અલગ નામથી આપણા શાસ્ત્રમાં કહેવાય છે. દિવ્ય ધ્વનિ કહો, ઓમ ધ્વનિ કહો, આદિ ઘણા નામ છે. શ્રોતાઓના કર્ણ પ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે. અને જ્યારે શ્રોતાઓના કર્ણ પ્રદેશ કર્ણ વિશે પ્રાપ્ત થાય ત્યારે તે અક્ષરરૂપ થાય છે. અક્ષરરૂપ એટલે કે પોતપોતાની ભાષામાં એક રૂપાંતર થઈને એમને સંભળાય છે. હવે જો આ દિવ્ય ધ્વનિ માટે ઘણા બધા અલગ અલગ રેફરન્સીસ આપ્યા છે. જેવી રીતના આપણે લાસ્ટ ટાઈમ વાત કહી હતી, આ સર્વજ્ઞ ભગવાન જે છે ને, આ કોન્સેપ્ટ કે વિશ્વમાં કોઈ સર્વજ્ઞ કે કોઈ કેવળ જ્ઞાની ભગવાન છે, આ કોન્સેપ્ટ આપણા જૈન ધર્મ માટે સર્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. કેમ કે આપણા જેટલા પણ સિદ્ધાંતો આદિ જે છે એ બધું સર્વજ્ઞ ભગવાને કહેલું છે. તો જો આપણે સર્વજ્ઞ ભગવાનની સત્તાને જ ન માનીએ તો આપણે જૈન ધર્મને જ આખું ચેલેન્જ કરી દઈએ, બરાબર છે ને? એટલે આપણે લાસ્ટ આખો 1 અવર સ્પેન્ડ કર્યો કે સર્વજ્ઞ જેવી કોઈ સત્તા હોવી જોઈએ એના ઉપર, બરાબર? હવે જો ઈ કન્વિન્સ થાય છે કે સર્વજ્ઞ ભગવાન જેવી કોઈ સત્તા હોવી જોઈએ, તો એનાથી આ કન્વિન્સ થાય છે કે દિવ્ય ધ્વનિ જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ. બાકી તમે મને કહો, અત્યારની સિચ્યુએશનમાં કોઈ આપણને કહે કે હું અહીંયાથી ખાલી ઓમ કહીશ અને તમને બધું સમજાઈ જશે, તો એવું કોઈ માનવા માટે તૈયાર ન થાય કે નહીં? લોજિકલી અત્યારના કોઈ માનવા માટે તૈયાર ન થાય. પણ એટલે જ એને દિવ્ય ધ્વનિ કહેવાય છે. અને આપણી જે બધાની બોલવા ચાલવાની ભાષા છે એમાં એટલો સાર નથી જેટલો ભગવાનની વાણીમાં સાર રહેલો છે. આપણે લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન હતો કે ઓલું કેટલું જીલે છે, બરાબર ને? તો એ અત્યારનો ઓપોર્ચ્યુનિટી છે, એટલે કહું ભગવાનનું કેવળ જ્ઞાન છે ને, તો એમાં લોકાલોક બધું જણાય છે, બરાબર? તો એ જ્ઞાન કેટલું છે કે અનંત અનંત જ્ઞાન છે. અનંતાનંદ જ્ઞાન છે, એની કોઈ લિમિટ જ નથી. તમે એકચ્યુઅલી કર્ણાનિયોગમાં આપણે ગોમઠારાદી શાસ્ત્રો વાંચશો ને તો એ જ્ઞાનના આપણે જોયું ને અવિભાગ પ્રતિ, એ જ્ઞાનને કાઉન્ટ કરવાની મેથડ લખી છે એમાં. તો આપણા બધાના જ્ઞાનને તો તમે કેલ્ક્યુલેટ કરીને પહોંચી શકો કે ઓકે આટલું જ્ઞાન છે. પણ ગમે તે મેથેમેટિકલ ઓપરેશન તમે યુઝ કરો, જેવી રીતના આપણે કરીએ ને કે ઇન્ફાઇનાઇટ મલ્ટીપ્લાઇડ બાય ઇન્ફાઇનાઇટ તો શું આવે કે ઇન્ફાઇનાઇટ, બરાબર. આપણા મેથ્સમાં ઇન્ફાઇનાઇટ ના પણ ઘણા બધા રેન્જ છે જૈનિઝમ ના મેથ્સમાં. તો તમે નાના ઇન્ફાઇનાઇટ ને મોટા ઇન્ફાઇનાઇટ થી મલ્ટીપ્લાય કરો તો હજી મોટા ઇન્ફાઇનાઇટ સુધી પહોંચો, બરાબર કે નહીં. પણ આમ કરતા જાઓ તો આપણા શાસ્ત્રમાં એમ કે છે કે કેવળ જ્ઞાન એટલું મોટું ઇન્ફાઇનાઇટ છે કે તમે ગમે તે મેથેમેટિકલ ઓપરેશન કરો તો ત્યાં સુધી પહોંચી શકાશો જ નથી. એટલે છેવટે એમ કહી છે કે બસ આ હવે કેપેબિલિટી બહારનું છે અને અનંત છે. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ શું છે કે અનંત જ્ઞાન છે, આપણા બધાનું લિમિટેડ જ્ઞાન છે. તો એ આજે આખી કહેવાની ગણવાની પદ્ધતિ છે. હું શું કહેતો હતો, ચેઇન ઓફ થોટ સાથે રહ્યા. ઓકે, એનીવે, તો આ ભગવાનની દિવ્ય ધ્વનિની જે આખી રચના છે, એક સર્વજ્ઞ ભગવાનને પ્રણિત કરેલી વસ્તુ છે, માટે એ માન્ય કરવી યોગ્ય છે. તો એને સમજાવવા માટે આ શાસ્ત્રમાં ઘણા બધા રેફરન્સીસ આપણને અહીંયા આપેલા છે. બાકી ખાલી તમે એમ કહો કે કોઈ દિવ્ય ધ્વનિ જેવી વસ્તુ છે અને ઓમ અક્ષરજી કહેવાય છે, એમાં અનંત પદાર્થનું અનંત જ્ઞાન એક જ સમયમાં એક સાથે બધું આવી જાય છે, એ માનવું બહુ અઘરું છે. એટલે એના માટે તેને આપણા શાસ્ત્રમાં વિવિધ જગ્યાએ એમ્પલ રેફરન્સીસથી, એમ્પલ એક્ઝામ્પલથી, એમ્પલ એનું ડિસ્ક્રિપ્શન કરીને બધું ડિટેલમાં વર્ણન છે. તમને ક્યારેક ઇન્ટરેસ્ટ હોય તો આ રેફરન્સીસ તમે વધારે ડિટેલમાં વાંચો. આપણે આગળ વધીએ. જો આપણે 294 પહેલા થઈ ગયો છે લાસ્ટ ટાઈમ, એટલે 295 ઉપર આવીએ છીએ, પેજ નંબર 101. આ ક્વેશ્ચન પણ બહુ પહેલા થઈ ગયો છે, એને ફરીથી વાંચીએ. ક્વેશ્ચન 295, પેજ નંબર 101. આ શબ્દ શું છે? શું તે આકાશ દ્રવ્યનો ગુણ છે? જે રીતના મેં પહેલા ક્વેશ્ચન પૂછ્યો કે આ કેવલ જ્ઞાન છે એ કયા દ્રવ્યની કયા ગુણની કઈ પર્યાય છે, તો જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની સ્વભાવ અર્થ પર્યાય. તો આ દિવ્ય ધ્વનિ એ કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય છે? ઉદ્ગલ દ્રવ્ય કયો ગુણ? જો પૂદગલ દ્રવ્યમાં ભાષા માટે કોઈ વિશેષ ગુણ જ નથી. જેવી રીતના સ્પર્શ રસ ગંધ વર્ણ એ ચાર મુખ્ય ગુણો છે, બરાબર. જીવમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા ચારિત્ર આદિ ગુણો છે. ભાષા એ કોઈ ગુણનું પરિણામ જ નથી, એ તો પૂદગલના સ્કંદોની એક વિશેષ રચના છે. ખ્યાલ આવે છે? એ પૂદગલના સ્કંદની એક વિશેષ રચના છે. હવે સ્કંદ છે એટલે કઈ પર્યાય છે? સ્વભાવ છે કે વિભાવ છે? વિભાવ. અને અવાજ એ અર્થ પર્યાય છે. તો પૂદગલ દ્રવ્ય એની વિભાવ અર્થ પર્યાય. ખ્યાલ આવે છે? ઓકે, જો અહીંયા આપણે હવે એને વાંચીએ. શબ્દ તે પૂદગલ દ્રવ્યનો સ્કંદરૂપ પર્યાય છે, તે આકાશનો ગુણ નથી. આકાશ ક્યાંથી વચમાં આવ્યું આમાં? આકાશ ક્યાંથી વચમાં આવ્યું? આપણે તો જીવ અને પૂદગલની ચર્ચા કરીએ તો આકાશ ક્યાંથી આવ્યું? કે દિવ્ય ધ્વનિ આકાશમાં બધે ફેલાય છે એટલે આકાશની વાત કરે. તો શું આકાશથી આપણે એમ કીધું કે જીવ તો એનો ખાલી જીવ એનો કરતા નથી, જીવ તો ખાલી નિમિત્ત કારણ છે. તો એમ પ્રશ્ન પૂછે છે કે શું આકાશ એનો કરતા છે? ઓકે, તો એ આકાશનો ગુણ નથી, કારણ કે આકાશ તો સદાય અમૂર્તિક છે. આકાશ કેવું છે? અમૂર્તિક છે. તમને આકાશ આંખ નાક કાનથી જણાય છે? નથી દેખાતું. અને શબ્દ તે મૂર્તિક છે. આ દિવ્ય ધ્વનિ કાને અથડાય છે, એની અવાજરૂપ ગર્જના થાય છે. આમ શબ્દ ઇન્દ્રિય દ્વારા જણાય છે, માટે તે પૂદગલ છે. જગતમાં ભાષા વર્ણ નામના પૂદગલોની જાતિ ભરી પડી છે. આપણે જોયું હતું ને પહેલા, પૂદગલો સ્કંદરૂપે પરિણમે છે, બરાબર. અને એ સ્કંદો મોટા થઈને વર્ગણાઓ બને છે. એવી 23 જાતની અલગ અલગ વર્ગણા છે. એમાં ભાષા વર્ગણા નામની એક વર્ગણા છે. basically it is a type of pudgal available everywhere to be utilized. Kala vera તો એ ભાષા વર્ણ નામની પુદ્ગલની જાતિ બધે ભરી પડી છે. તેના કારણે સ્વયં શબ્દરૂપ પરિણમે છે. આ ભાષા વર્ણ પોતાની યોગ્યતાથી સ્વયં શબ્દરૂપે પરિણમે છે, અને જ્યારે પરિણમે ત્યારે જે પણ વસ્તુ આજુબાજુ હોય જે અનુકૂળ લાગે એના પર આરોપ આપવામાં આવે છે, ત્યાં ધ્વનિ અહીંયાથી બની છે. ખ્યાલ આવે છે કે નહીં? જો હવે એનું પણ વધારે ચર્ચા આગળ ક્વેશ્ચનમાં આવશે એટલે ત્યારે લેશું. આગળ વધીએ. જે સમયે તે પુદ્ગલ શબ્દ રૂપે પરિણમે છે તે સમયે કોઈ ને કોઈ જીવ અથવા અન્ય પદાર્થ ત્યાં નિમિત્ત હોય છે. કોઈ ને કોઈ જીવ અથવા અન્ય પદાર્થ ત્યાં હાજર છે જેના પર એવી રીતના આરોપ આપવામાં આવે છે તો એને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત હોય છે પણ જીવના કારણે ખરેખર ભાષા વર્ગના શબ્દ રૂપે પરિણમતી નથી. જો જીવના કારણે ભાષા વર્ગના પરિણમે તો શું પ્રોબ્લેમ આવે? કયો આપણો જૈનિઝમનો કયો ફંડામેન્ટલ રૂલ? વેરી ગુડ. આપણે ફંડામેન્ટલ રૂલ શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં, અને જો જીવ ભાષા વર્ણના પુદ્ગલોને અવાજમાં પરિણમાવી શકે તો પછી જીવ પોતે કર્મ પણ બાંધી શકે, તો જીવ ક્યારે છોડે પણ નહીં કર્મને. આવી રીતના તો એ એક દ્રવ્યને બીજા દ્રવ્ય રૂપે પરિણમાવવાનો દોષ આવે. તેમાં અગુરુ લઘુત્વ ગુણનો પણ નાશ થાય છે. ચાલો, ઘણા બધા દોષ આવે છે. આગળ વાંચે. ભાષા વર્ગના શબ્દ રૂપે પરિણમે એ સમયે જીવની ઈચ્છા અથવા યોગ હોય તો તે નિમિત્ત માત્ર છે. હવે કેવલી ભગવાનને તો ખાલી યોગ છે, અને આપણે સંસારી જીવોને એમાં ઈચ્છા પણ ઇન્ક્લુડેડ છે. ખ્યાલ આવે છે? આગળ જઈએ. શબ્દને આકાશનો ગુણ માનવામાં આવે તો શું દોષ આવે છે? આ તો આપણે ઘણી ચર્ચા થઈ ગઈ, ખાલી વાંચી જઈએ. શબ્દ મૂર્તિક પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે, અને આકાશ અમૂર્તિક દ્રવ્ય છે. એટલે તે અમૂર્તિક દ્રવ્યનો ગુણ નથી, કારણ કે ગુણ ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ એટલે કે ગુણ અને ગુણી એક વેદનથી વેદ્ય હોવાથી અમૂર્ત દ્રવ્યને પણ શ્રવણ ઇન્દ્રિયના વિષયભૂતપણું આવી પડે. અહીંયા કહેવાનો વોટ ઇઝ ધ મિનિંગ થોડું લેંગ્વેજ કોમ્પ્લિકેટેડ છે, પણ એમ કે છે કે જો કોઈ અમૂર્તિક પદાર્થ, અમૂર્તિક એટલે કે જે પાંચ ઇન્દ્રિયથી ન જણાય, અને એને પણ જો તમે કાનની ઇન્દ્રિયથી જાણી શકો તો એનો મતલબ પછી તમે આકાશને કે જીવને કે બધાને પાંચ ઇન્દ્રિયથી જાણી શકો. ખ્યાલ આવે છે? તો એવું તો ક્યારે બનતું નથી. અને અહીંયા શબ્દ કાનથી જણાય છે, માટે પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે, આકાશ દ્રવ્યનો પર્યાય નથી. જો આપણે પ્રવચન સારું રેફરન્સ સ્કીપ કરીને આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જીવથી શબ્દો એટલે કે વાણી બોલાય છે, શું તે જીવની ઈચ્છાથી બોલાય છે? જીભથી શબ્દો બોલાય છે, દેટ ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન. અને સેકન્ડ, શું એ જીવની ઈચ્છાથી બોલાય છે? પહેલા તો જીભથી બોલાય છે શબ્દ, જીભ પણ પૂજગલ છે, શબ્દ પણ પૂજગલ છે, તો થવું જોઈએ ને. ભલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કહો, પણ પૂજગલ પૂજગલમાં તો કરી શકે કે નહીં? વેરી ગુડ. ચાલો સરસ, જો વાંચીએ આગળ. ના, કારણ કે જીભ એ આહાર વર્ગણામાંથી બને છે, અને શબ્દો એટલે કે વાણી તે ભાષા વર્ગણામાંથી રચાય છે. આહાર વર્ગણા અને ભાષા વર્ગણા વચ્ચે અન્યોન્ય અભાવ છે, તેથી જીભ વડે વાણી બોલાતી નથી. જો અન્યોન્ય અભાવ એક નવો શબ્દ આવ્યો ને, એ આપણે પાછળ આખું ચાર અભાવનું ચેપ્ટર આવશે આના પછી, એમાં આપણે જોશું. પણ એ ચાર અભાવનું ચેપ્ટર આપણે ઇન શોર્ટ શું કે છે, આપણે જે હમણાં જોયું ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એટલે ત્યાં પણ એમ જ કે છે ચાર અભાવ, કે જીવ પુદ્ગલ આદિ નું કઈ કરી શકતો નથી, અથવા જીવ પોતાની પર્યાયમાં પણ પહેલાની પર્યાયમાં અને વર્તમાનની પર્યાયમાં એકબીજાનું કરી શકતા નથી આદિ. એ ત્યારે જોશું. અત્યારના શું કે છે કે જ્યાં જીવ ભાષા વર્ગણાને કરી શકતો નથી, ભલે બે અલગ ટાઈપના દ્રવ્ય થયા એટલે એકબીજાનું કરી શકતો નથી. એકચ્યુઅલી સ્પીકિંગ, ઇવન ઇન ધ સેમ કેટેગરી, એક પૂતગલ પણ બીજા પૂતગલનું કઈ કરી શકતું નથી, એક જીવ બીજા જીવનું કઈ કરી શકતું નથી. અને અહીંયા એ જીવ ભાષા વર્ગ આહાર વર્ગના છે, ઓલું ભાષા વર્ગના છે, બે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પૂતગલ, એટલે એક પૂતગલ એ બીજા પૂતગલનું કઈ કરી શકતું નથી. સો દેન ધ ક્વેશ્ચન ઇઝ કે જો જીભ પણ બોલી શકતી નથી, આ જીવ પણ બોલી શકતો નથી, તો આપણે તો અત્યારે આટલું બધું બોલીએ છીએ, આટલું સાંભળીએ છીએ, આ બધું મેકેનિઝમ કેવી રીતના ચાલે છે? આપણે છે ને પાઠશાળામાં બેઠા હોય એટલે આપણે અમુક વસ્તુ એવી સાંભળી લઈએ, પણ અંદરથી આપણને લાગે કે શું રબીશ ચાલે છે. એવું થાય કે નહીં કે આવું કેવું? આ તો અહીંયા દેખાય છે કે આ પર્સન બોલે છે, હવે એને વાઇબ્રેશનથી બોલે છે, જીભ આદિથી એને અવાજને સાઉન્ડને ટેલર આદિ કરે છે, એ બધું દેખાય તો છે. અને તમે કહો છો એક પૂતગલ બીજા પૂતગલનો કઈ કરી શકતું નથી. આને જો આપણે પહેલા આપણે જોયું હતું ને કે તમે જો સ્થૂળ દ્રષ્ટિથી જુઓ, માઇક્રોસ્કોપિક વ્યૂથી જુઓ, તો એમ જ લાગે કે એક આ પર્સન છે એ આવી રીતના બોલે છે અને આવી રીતના અવાજ આદિ નીકળે છે, માટે એ પર્સન જ એને બોલે છે. એ સ્થૂળ દ્રષ્ટિથી જુઓ તો એમ જ લાગે છે, અને વ્યવહારિક ભાષામાં એમ જ છે. નહીં તો આપણે એમ કહીએ ને કે ભાઈ આમનો અવાજ બહુ સરસ છે સંભવજીનો, તો કેવી રીતના કહેવું કે સંભવજીનો કે આ પર્સનનો અવાજ સારો છે? અવાજ તો અવાજ છે, આપણે એમ જ કહીએ, બોલવા ચાલવામાં પણ એમ જ કહીએ કે ના અવાજ સરસ છે, એમનો તો કાંઈ એમાં કામ નથી, તો કોઈ કન્વર્ઝેશન જ ન થઈ શકે ને, ખ્યાલ આવે? કોઈ મેસેજ જ કન્વે ન થઈ શકે. તો વ્યવહારિક ભાષામાં તો એમ જ બોલાય કે આ પર્સન આમ કરે છે, અને એકબીજા પર નિમિત્ત નૈમિત્તિકનો આરોપ આપવામાં આવે છે. એ છે સ્થૂળ દ્રષ્ટિ. જ્યાં સૂક્ષ્મ દ્રષ્ટિએ જઈએ અને એક એક પરમાણુનો હવે વિચાર કરો, એક એક પરમાણુનું પરિણામ જે આપણે જોઈએ છે, તો વોકલ કોર્ડમાં રહેલા અનંત પરમાણુઓ પોતપોતાની યોગ્યતાથી ત્યાં વાઇબ્રેટ થાય છે. જે કોર્ડ હોય ને તો એક બીજાને વાઇબ્રેટ કરાવે છે એવું નથી, એ પોતપોતાની યોગ્યતાથી થાય છે. હવે જો કોઈ પર્સન ઉપર બેસીને મેનેજેરિયલ એક્ટિવિટી કરતો હોય કે ભાઈ તું આમ હલ, તારે આમ કરવાનું, આ જીભે આમ મોશન કરવાનું, એટલે આમ અવાજ નીકળે, તો કેટલું કોમ્પ્લેક્સ કામ અને એક પર્સન કરી શકે એવી શક્યતા નથી, બરાબર કે નહીં? આટલું બધું બોલવું હોય તો જીભને કઈ ડાયરેક્શનમાં ચેન્જ થવાનું, ક્યાં ટ્વિસ્ટ થવાનું, ક્યાં ટચ થવાનું, એ બધું જો કોઈ એક પર્સન બેસીને નક્કી કરે તો એક શબ્દ બોલતા એક કલાક લાગે, બરાબર ને? એટલે એ તો પોસિબલ નથી. પણ તો પણ વર્તમાનમાં થઈ તો રહ્યું છે કે આ અનંત પૂતગલની રચના, એનું જે કાર્ય છે એક સાથે થાય છે. અને અવાજમાં પણ કેટલા પરમાણુ છે? એક આ બાજુ જાય છે, એક આ બાજુ જાય છે, એવી રીતના કેટલાય પરમાણુ છે. તો એ કોણ નક્કી કરે કે કયું પરમાણુ ક્યાં જશે? ખ્યાલ આવે છે કે નહીં? તો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા એ જ લોજિકલ છે અને એ જ બરાબર છે કે એક પરમાણુ બીજા પરમાણુનું કઈ કરી શકતું નથી. તો ઓલો જે અવાજનો પરમાણુ, જે ભાષા વર્ગણાનો પરમાણુ અમુક રૂપે પરિણમિત થયા, એને આ શરીરનું પરિણમન કઈ કરી શકતું નથી, અને એમાં આ જીવની ઈચ્છા કઈ કરી શકતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો સ્થૂળ દ્રષ્ટિએથી આપણે વિશ્વને જોઈએ ને, તો એમ જ લાગે કે જીવ જ બોલે છે, કેમ કે જો ઈચ્છા ના હોય તો બોલે કેવી રીતના? હવે મારે જે નક્કી કર્યું, મારે બોલવું જ નથી, એક કલાક સુધી હું મૌન રહીશ, તો નક્કી કોણે કર્યું? જીવે કે આ જીભે કે કોણે નક્કી કર્યું? જીવે નક્કી કર્યું ને. હવે જીવે નક્કી કર્યું તો ત્યારે જીભને કોણે કીધું કે તારે હવે નહીં કરવા, નહીં હલવાનું? ખ્યાલ આવે છે કે નહીં? પણ ત્યારે એવી જ યોગ્યતા બને છે કે એક કલાક સુધી એ પણ વિરામ લે છે. ખ્યાલ આવે છે? એને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. તો એવા એવી આખી સિચ્યુએશન ને તમે સ્થૂળ દ્રષ્ટિએથી જુઓ તો એમ જ લાગે છે કે જીવ ઓલો ઉપર બેઠેલો મેનેજર છે અને બધું કરતા ધરતા છે. પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા અને સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરતા એ જીવે પોતાના વિકલ્પ કર્યા. અહીંયા પરમાણુનું પરિણમન પોતાની યોગ્યતાથી ચાલે છે અને ભાષા વર્ણા એની યોગ્યતાથી નીકળે છે. એના એક્ઝામ્પલ જો બી કદાચ આપણને આમાં આવશે આગળ જો વાંચીએ. 297 છે એનો આન્સર. જીભ થી શબ્દો બોલાય છે તો આન્સર છે ના, કારણ કે જીભ આહાર વર્ગણામાંથી બને છે અને શબ્દો ભાષા વર્ગણામાંથી રચાય છે. આહાર વર્ગણા અને ભાષા વર્ગણામાં અન્યોન્ય અભાવ છે. અન્ય અન્ય અભાવ, આ અન્ય છે ઓલું અન્ય છે એટલે એકબીજામાં અભાવ. તેથી જીભ વડે વાણી બોલાતી નથી. સેકન્ડ ક્વેશ્ચન, તો શું એ જીભની ઈચ્છાથી બોલાય છે? તો કે છે ના, કારણ કે જીભ અને વાણી એ બંનેમાં અત્યંત અભાવ છે. હવે અન્યોન્ય અભાવ ને અત્યંત અભાવમાં શું ડિફરન્સ છે પછી જોશું. પણ એમાં પણ અભાવ છે કે આ પણ આનું કઈ કરી શકતું નથી. ઈચ્છા વિના પણ હા બે પૂજલ છે પણ બે હા તો એમાં અન્યોન્ય અભાવ કીધું છે ને. પહેલામાં જીભ અને પૂજલ વાણી છે એમાં અન્યોન્ય અભાવ કીધું, અને બીજામાં જીવ અને વાણી છે તો એમાં અત્યંત અભાવ છે. બીજામાં જીવ છે. અચ્છા, તો સમથિંગ મિસ્ટેક હશે, કરેક્ટ કરી દેજો. કારણ કે જીવ અને વાણીમાં અત્યંત અભાવ છે. ઈચ્છા વિના પણ કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાની ને વાણી ખરે છે. એક્ઝામ્પલ શું છે કે કેવલ જ્ઞાની ને કોઈ ઈચ્છા નથી પણ તો પણ એમને વાણી ખરે છે. બીજું, સશક્ત મનુષ્ય જે સમયે બોલવા ઈચ્છે તે સમયે કોઈ વાર ભાષા બોલી શકતો નથી. જેવી રીતે આપણે બધા સશક્ત મનુષ્ય છે બરાબર. હવે સશક્ત મનુષ્યમાં સપોઝ આપણે ગાડી ચલાવીએ છીએ અને સડનલી કોઈ ગાડી આવીને એક્સિડન્ટ કરી જાય, એટ ધ સ્પર ઓફ ધ મોમેન્ટ બધા જીવોનું રિએક્શન અલગ અલગ છે કે નહીં. કોઈક તો છે એકદમ ચીસ પાડી દે છે અને કોઈક છે એકદમ ચૂપ થઈને સ્તબ્ધ થઈ જાય છે. થાય છે કે નહીં? તો કોણ નક્કી કરે છે કે કેવું રિએક્શન આપવું? ત્યારે જીવ વિચાર કરીને કહે છે કે ના, મારે અત્યારે ચીસ પાડવી છે કે મારે આમ કરવું છે. તો ના, ત્યારે જે ભાષા વર્ગણાનું પરિણમન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય. ખ્યાલ આવે છે? આવા તો બીજા ઘણા એક્ઝામ્પલ બની શકે. હજી આગળ વાંચો. જેને લકવો થાય અથવા જેને તોતડાપણું હોય તે મનુષ્ય વ્યવસ્થિતપણે બોલવાની ઘણી ઈચ્છા કરે છતાં તેની વ્યવસ્થિત ભાષા નીકળતી નથી. લખવો મારે એટલે કે પેરાલિસિસ થઈ ગયું. એને પેરાલિસ થયું હોય તો બોલવામાં પણ આમ અવાજમાં ઓલું થઈ જાય ને. અથવા જે પર્સન તોતડો હોય એને પણ બોલવાની ઘણી ઈચ્છા હોય કે વ્યવસ્થિત રીતે બોલે, પણ જીવની ઈચ્છા અનુસાર ત્યાં બોલવાનું પરિણામન થતું નથી. ખ્યાલ આવે છે? આગળ, જ્યારે પૂજ્યની ભાષારૂપ પરિણમવાની યોગ્યતા હોય ત્યારે જ ભાષા નીકળે છે અને ત્યારે જ ઈચ્છા વગેરે નિમિત્તભૂત થાય છે. જેવી રીતે આપણે ઊંઘમાં પણ ઘણા લોકો બોલવાની હેબિટ્સ હોય ને, અથવા બોલવાની પણ નહીં, આપણે તો અત્યારના અક્ષરાત્મક બોલવાની વાત કરીએ છીએ. અનક્ષરાત્મક અવાજો તો આપણા ઘણી ટાઈમે એમ જ નીકળી જતા હોય છે ને, આપણને ખબર બી નથી પડતી. ખ્યાલ આવે છે કે નહીં? શ્વાસ લેતી વખતે પણ અવાજ આવે છે કે નહીં? ઘણી વાર તો એ અવાજ કોણ કરે છે? તો આ બધા અવાજો કે બોલવું આ બધું પૂજ્યની પોતાની યોગ્યતાથી થાય. એમાં જીવની ત્યાં ઈચ્છા કે અનિચ્છા ત્યાં નિમિત્ત નથી. ખ્યાલ આવે છે? હવે જ્યારે સશક્ત મનુષ્ય એટલે કે આપણા જેવા અથવા કોઈ પણ મનુષ્ય કંઈક બોલે અને એમાં ત્યારે જીવની ઈચ્છા પણ હોય તો ત્યાં એમ આરોપ આપવામાં આવે છે કે આ જો આ જીવ આમ બોલ્યો હતો બરાબર, અને એને આપણે કોર્ટ ઓફ લો માં એવિડન્સ તરીકે પણ લઈએ અને બધું કરીએ. પણ ખરી રીતે જોતા એકચ્યુઅલી શું થાય છે ખબર છે, આખા વિશ્વમાં કેટલું બોલવાનું થાય છે અને કેટલાય અવાજો થાય છે, એમાંથી મેજોરિટીમાં તો જીવની ઈચ્છા હોતી પણ નથી, એમાં જ અવાજો આવે છે. પણ આપણે આપણે આપણા મિત્રત્વને કારણે કન્વિનિયન્ટલી એના પર ધ્યાન જ નથી આપતા, એને આપણે આંખ બંધ કરી દઈએ અને જ્યાં દેખાય ને જીવની ઈચ્છા ત્યાં આરોપ આપીએ કે જો આ બોલ્યો તો આ બોલ્યો તો, ખ્યાલ આવે છે ને, અને ઓલા અવાજો આપણે ભૂલી જઈએ. તો માટે એવી રીતના આપણે મિથ્યાત્વ દશામાં એમ થઈ જાય છે કે જીવે બોલ્યું અથવા જીવે આમ કર્યું. તો સ્થૂળ દ્રષ્ટિએ બોલવું એવી રીતના લૌકિક ઉપચાર કરવો એ બરાબર છે, પણ એવું માનવું સૂક્ષ્મ દ્રષ્ટિએ એ સાવ મિથ્યા વસ્તુ છે. ખ્યાલ આવે છે. આગળ તો તીર્થંકર ભગવાનને ઈચ્છા નથી છતાં યોગના કારણે વાણી નીકળે છે કે નહીં, તો એમાં યોગને કારણે વાણી છે એમ તો કહો. ખ્યાલ આવે છે. સૌથી પહેલા શું કીધું, સ્થૂળ થી સૂક્ષ્મ લઈ જાય છે, પહેલા વાણી છે તો જીભને કારણે સચી દેખાય છે, તો પહેલા એમ કહો કે જીભને કારણે વાણી નીકળી તો ત્યાં ના પાડી. કેમ કે આ જુદા પૂજ્ય છે, ઓલા જુદા છે, બેમાં અન્યોન્ય અભાવ છે. ઓકે, હજી અંદર આવો. તો જીભને એ કોને કારણે હલી, એ જીવની ઈચ્છાને કારણે હલી. તો જીવની ઈચ્છાને તો વાણીનું કરતા કહો તો ના, કેમ કે જીવ એ જુદો પદાર્થ છે, પૂતગલ એ જુદો પદાર્થ છે અને બેમાં અત્યંત અભાવ છે. તો હવે એનાથી સૂક્ષ્મ કે ચલો જીવની ઈચ્છા એમાં નિમિત્ત નથી, ચલો બરાબર, પણ હવે કેવડી ભગવાનમાં ઈચ્છા નથી પણ ત્યાં પણ વાણી નીકળે છે તો આઈ એક્સેપ્ટ, પણ ત્યાં પણ યોગ એટલે કે આત્મપ્રદેશોનું કંપન તો છે. તો દરેક સંસારી જીવમાં આત્મપ્રદેશોનું કંપન છે, તો તમે આત્માના કંપનને કારણે વાણી નીકળી એમ તો કહો. તો શું આન્સર છે? ના. કેમ ના? કેમ ના? કેમ કે જીવ અને પૂજ્જલ એ જુદા જ દ્રવ્ય છે. જો ના, કારણ કે ત્યાં પૂજ્જલની શક્તિની યોગ્યતાથી વાણી રૂપ પર્યાય તેના કાળે થાય છે. વાણી થાય ત્યારે યોગ તો એમાં માત્ર નિમિત્ત છે, યોગ તો નિમિત્ત માત્ર એમાં છે. જીવના યોગ ગુણનો પર્યાય અને પૂજ્જલની શક્તિ વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવ કોને કહેવાય? કોઈ પણ બે જુદા દ્રવ્ય હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, માટે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ. તો જીવના યોગ ગુણનો પર્યાય અને પૂજ્જલની શક્તિ વચ્ચે અત્યંત અભાવ છે. જો યોગથી વાણી થતી હોય તો તેરમા ગુણ સ્થાને તેમને નિરંતર યોગ ગુણનું કંપન છે. ક્યાં તો નિરંતર યોગનું કંપન છે ને, તો વાણી 24 કલાક નીકળવી જોઈએ, પણ એવું પણ થતું નથી. તેથી નિરંતર વાણી થવી જોઈએ પણ એમ બનતું નથી. જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને, કેવડી ભગવાન થઈ ગયા, હવે કેવડીને તો કોઈ ઈચ્છા નથી, બરાબર? ઈચ્છા નથી તો પણ વાણી થાય છે, એટલે ઈચ્છાથી તો વાણી નથી કન્ફર્મ થયું. પછી કીધું કે યોગને કારણે થવી જોઈએ કદાચ, કેમ કે એમને યોગ બાકી છે. યોગ 24 કલાક છે તો એને કારણે વાણી 24 કલાક થવી જોઈએ, તો એમ પણ નથી. તો હવે વાણીનું કરનાર કોણ? એક આપણે સસ્પેન્સ મૂવી બનાવીએ કે આ ભાષાનું કરનાર કોણ. તો એક એક એવિડન્સ તમે ઉપાડો અને એક એક એક્ઝામ્પલથી કોરિલેટ કરો તો એમ જ પોસિબલ છે કે ભાષા વર્ગના એ પોતાની જ યોગ્યતાથી વાણી રૂપે કન્વર્ટ થાય છે. અને ખાલી જીવને શું કામ? આપણે ઘણા પૂજ્જલોના પરિણામો જોઈએ છે ને, એને કારણે પણ અવાજ નીકળ્યા જ કરે છે. જેવી રીતના ટ્રેન ચાલતી હોય ને, બ્રેક મારે તો બ્રેક મારે તો અવાજ આવે. એ અવાજ કોને કર્યો? એ ટ્રેક્સ અને ટાયરના ફ્રિક્શનને કારણે થયો, આપણે એમ કહીએ ને, સાયન્ટિફિક લેંગ્વેજમાં એમ કહીએ, વિચ ઇઝ કરેક્ટ. કેમ કે સ્થૂળ દ્રષ્ટિ છે. જ્યાં સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરીએ તો કયા ટ્રેકના પરમાણુએ કર્યો, કયા ટાયરના પરમાણુએ કર્યો, એમ વિચાર કરવા જઈએ તો કોઈ એક પરમાણુ કરી શકે એમ છે જ નહીં. કેમ કે એવું હોય તો ટાયર તો અવડું મોટું છે અને ખાલી સરફેસના પરમાણુનું ફ્રિક્શન થાય છે, તો અંદરના પરમાણુ શું કરે એમાં? બરાબર છે કે નહીં? હવે ખાલી સરફેસના પરમાણુ પણ લો તો એમાં પણ લાઈનમાં કેટલા બધા પરમાણુઓ છે, તો કયા પરમાણુએ અવાજ કર્યો? ખ્યાલ આવે ને? એમ એક એક તમે ઉપાડવા જાઓ તો એમ થાય કે દરેક પરમાણુનું પરિણામ જ સ્વતંત્ર છે, એટલે ભાષા વર્ગણાના પરિણામ પણ સ્વતંત્ર. ખ્યાલ આવે છે કે? ચાલો આને આપણે અહીંયા સંકેલીએ. લાસ્ટ લાઈન છે, વળી મુખ કેવડી. મુખ કેવડી એટલે અમુક કેવડી ભગવાન એવા છે કે જે હંમેશા મૌન જ રહે છે, એમને કોઈ વાણી જ નથી. તો મુખ કેવડી યોગ સહિત છે, એમને યોગ તો છે છતાં તેમને વાણી હોતી નથી. માટે વાણી જીવના યોગ ગુણને આધીન નથી તથા ઈચ્છાને પણ આધીન નથી, પરંતુ તે સ્વતંત્રપણે તેના કાળે તેના કારણે તેની યોગ્યતા અનુસાર પરિણમે છે. ખ્યાલ આવે છે? અચ્છા લાસ્ટ ક્વેશ્ચન, આ વાણી આ જે કેવળ આ દિવ્ય ધ્વનિ આદિ આપણે વાત કરી, એ સ્વભાવ પર્યાય છે કે વિભાવ પર્યાય છે? વિભાવ પર્યાય છે, કેમ કે વાણી એ સ્કંદનું જ પરિણમન છે અને પૂજ્જલ સ્કંદ હંમેશા વિભાવ છે. આપણને શું લાગે, દિવ્ય ધ્વનિ અને વિભાવ પર્યાય? હા, પણ એ કેવલી ભગવાન સ્વભાવમાં છે, પણ એ વાણી વિભાવમાં. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા આ પર્યાયોનું આજે એક્ઝામ્પલ તરીકે ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. જો આપણે જીવોની પર્યાયો જોઈ, પૂજ્જલોની પર્યાયો જોઈ, પછી ભાષા આદિ જોયા, એ બધા પૂજ્જલોનું પરિણમન જોયું. હવે અહીંયાથી કર્મની વાતો આવશે, તો એ એક આખું નવું ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે. આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કર્મ. કર્મબંધના કારણ કોણ? તો પાંચ કે છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અને એના બધાના ભેદ પ્રભેદ એની ચર્ચા બધી આપણને આવશે. ચાલો એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. જીનવાણી સુધી
જે જીનવાણી ભારતી સોહી જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા હે સુમુ.
બોલો જીનવાણી માં.